જય જીનેન્દ્ર. બધાને જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ આપણે શરૂ કરી રહ્યા છે. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે.
નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવતાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
હમણાં જ આપણે આદરણીય શ્રી પ્રકાશભાઈ નો સ્વાધ્યાય પારલા જૈન મંદિર માં સાંભળ્યો. કેટલો સરસ અને ભાવવાહી સ્વાધ્યાય. જે આપણું ચૈતન્ય સ્વરૂપ છે એ જ એક પ્રાપ્ત કરવા યોગ્ય છે, અને માર્ગ આટલો જ છે. આનાથી વિશેષ કઈ વિધિ છે જ નહીં. કેટલું સરસ રીતે આપણને એમણે સમજાવ્યું. જો આપણે અહીંયા હવે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની પાઠશાળા શરૂ કરી રહ્યા છે. આજથી આપણે જે એનો 9મો અધિકાર છે, અનેકાંત અને ત્યાગવાદ અધિકાર, એ આપણે આજે શરૂ કરવાનો છે. આની પહેલા આપણે જે 8મો અધિકાર, પ્રમાણ નય અને નિક્ષેપ અધિકારની ચર્ચા ઘણી વિસ્તારથી આપણી થઈ, એમાં મુખ્ય 4 વિષયોની ચર્ચા આપણે કરી. લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ, આ 4 વસ્તુઓની ચર્ચા આપણે 8મા અધિકારમાં કરી. આ 4 વસ્તુની ચર્ચા કયા વિષયમાં આપણે કરી? મુખ્ય પ્રશ્ન શું હતો કે પદાર્થને જાણવાના ઉપાય કેટલા છે? કોઈ પણ પદાર્થને જાણવું હોય તેને કેવી રીતના જાણી શકાય? તો ત્યાં જવાબ આપ્યો, એને લક્ષણથી જાણી શકાય, એને પ્રમાણ અને નયથી જાણી શકાય, અને તેને નિક્ષેપથી જાણી શકાય. લક્ષણ કોને કહ્યું હતું? પદાર્થનો કોઈ એવો વિશેષ ગુણ કે જે ગુણના આધારે અનેક મળેલી વસ્તુઓમાંથી તે પદાર્થને જુદો પાડી શકાય છે, તેને લક્ષણ કહેવાય છે. જે લક્ષણ તે પદાર્થમાં પ્રણયકાળ જોવા મળે છે તેને આત્મભૂત લક્ષણ કહે છે, અને જે લક્ષણ પદાર્થમાં ત્રણેકાળ જોવા નથી મળતું, ખરેખર તે લક્ષણ જ નથી, પણ કોઈક સમયની પરિસ્થિતિમાં કોઈ અન્ય પદાર્થ, કોઈ બીજા પદાર્થ સાથે જોવામાં આવે તો તેને લક્ષણ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. જેવી રીતના ટોપી વાળા ભાઈ, તો તેને અનાત્મભૂત લક્ષણ કહે છે. અનાત્મભૂત લક્ષણમાં લક્ષણ જુદો પદાર્થ છે અને લક્ષ્ય જુદું પદાર્થ છે, તો પણ એવી રીતના સંયોગ સંબંધ કરવો એને અનાત્મભૂત લક્ષણ કહે છે. એના પછી આપણે લક્ષણના જે 3 દોષો કયા છે, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, એ 3 દોષોની ચર્ચા વિશેષથી કરી. લક્ષણ પછી આપણે પ્રમાણ અને નયની ચર્ચા કરી. તો પ્રમાણ એટલે જે આખું જ્ઞાન, દરેક પડખાથી જાણેલું આખું જ્ઞાન, તેમાં પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ, એમાં પણ મતિશ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન આદિના ભેદ પ્રભેદ, એની ચર્ચા આપણી થઈ. પછી નય જ્ઞાનમાં નય કોને કહે છે? કે પદાર્થને એક પડખાથી જાણવું તેને નય કહે છે. એમાં મુખ્ય 2 નય, નિશ્ચય નય ને વ્યવહાર નય. જેવો પદાર્થ છે એવો નહીં એવો કહી દેવો તે નિશ્ચય નહીં, અને પદાર્થ જેવો ખરેખર નથી પણ કોઈ અન્ય પદાર્થ સાથે જોડીને કહેવું એને કહેવાય અસદભૂત વ્યવહાર ને, અથવા કોઈ એક જ પદાર્થમાં ભેદ પાડીને કહેવું તેને કહેવાય સદભૂત વ્યવહાર ને. આની ચર્ચા આપણી થઈ. એના પછી આપણે નિશ્ચય વ્યવહારમાં નિશ્ચયની અંદર દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક અને નૈગમ આદિ 7 મળ્યો, અને વ્યવહારમાં સદભૂત, ઉપચરિત, અનુપચરિત અને સદભૂત અસદભૂત એમ કરીને એના કોમ્બિનેશનથી ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં, અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં એમ કરીને આપણે 4 ભેદોની ચર્ચા ખૂબ વિસ્તારથી કરી. આ વ્યવહાર નહીંમાં આપણે આગમ અપેક્ષાથી પણ વાત કરી અને અધ્યાત્મ અપેક્ષાથી પણ વાત કરી, બરાબર? એ બધી વાત આપણી ડિટેલમાં થઈ. અને છેલ્લે આપણે નિક્ષેપ અધિકારમાં, નિક્ષેપ કોને કહે છે કે એક વસ્તુનો કોઈ અન્ય વસ્તુમાં આરોપ કરવો તેને નિક્ષેપ કહે છે. તો એ નિક્ષેપ ચાર પ્રકારના હોય છે. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. એ ચારેની ચર્ચા આપણે વિસ્તારથી કરી. જો હવે આપણે આગળ વધીએ છીએ, આજથી આપણે જે એનો નવમો અધિકાર જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા અનેકાંત અને ત્યાગવાદ અધિકાર એની ચર્ચા આજથી આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. જો કોઇન્સિડેન્ટલી આજે મારા સ્વાધ્યાયમાં પણ સમયસારજી એમાં બીજો કળશ, અમૃત ચંદ્રાચાર્ય નો જે બીજો કળશ છે, અનંત ધર્મણ તત્વમ પશ્યંતી પ્રત્યેક આત્મન અનેકાંતમયી મૂર્તિ નિત્યમ એવ પ્રકાશતામ, તેની ચર્ચા થઈ કે અનેકાંત એવી મૂર્તિ કોણ છે. અનેકાંત એવી મૂર્તિ, જો આ હમણાં રિસન્ટલી આ બુક પબ્લિશ થઈ ને પાર્લા જૈન મંદિરથી, એટલે એનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આ સમયસાર કળશ ટીકા પ્રવચન 1967 ના પ્રવચનો છે, એમાં અલગથી અવેલેબલ 13 પ્રવચનો છે, એની બુક પબ્લિશ થઈ. તો જો એમાં આજે ચોથું પ્રવચન લીધું તો એ અનેકાંતમય મૂર્તિ એ કોનું નામ છે. જો ત્રણ જગ્યાએ અનેકાંત રૂપ વર્ણન આવે છે, એક તો જે સર્વજ્ઞ ભગવાનની વાણી છે અથવા તો આ જિનાગમ શ્રુત જ્ઞાન, તેને પણ અનેકાંતમય મૂર્તિ કહેવાય છે. અથવા ઘણી જગ્યાએ જે આત્માને જાણનાર જ્ઞાન સ્વભાવ મતિશ્રુત જ્ઞાન, તેને પણ અનેકાંતમય મૂર્તિ કહેવામાં આવે છે. અથવા તો કેવળ જ્ઞાન સાક્ષાત ત્રણ લોક ત્રણ કાળને જાણનારું સર્વજ્ઞ ભગવાનનું કેવળ જ્ઞાન, એને પણ અનેકાંતમય મૂર્તિ કહેવામાં આવે છે. પણ અહીંયા મુખ્યતા કોની છે કે જે અનંત વસ્તુ સ્વરૂપ જે અનેકાંત રૂપ છે, તે અનેકાંત રૂપને ત્યાગવાદ રૂપે બતાવનારી, અનંત ધર્મને પોતાની અપેક્ષાઓથી બતાવનારી એવી જીનવાણી માતા, તેને અહીંયા અનેકાંતમય મૂર્તિ કહેવામાં આવ્યું છે. જો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં તો ઘણા ખુલાસા આવે છે અને ઘણું ડિટેલમાં પ્રવચન, એક આ બીજા કળશ પર એમના બે પ્રવચનો છે અને ઘણા ડિટેલમાં અનેકાંત કોને કહેવાય, ત્યાગવાદ કોને કહેવાય, સમ્યક અનેકાંત કોને કહેવાય, નિત્ય અનેકાંત કોને કહેવાય, એના ઘણા ક્લેરિફિકેશન પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વાધ્યાયમાં આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય ઓરિજિનલી ડાયરેક્ટલી સાંભળવા યોગ્ય છે. આપણે પાઠશાળામાં ભલે નાના શાસ્ત્ર ભણીએ, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર જેવા પ્રાથમિક શાસ્ત્ર આપણે ભણીએ, પણ પૂજ્ય ગુરુદેવશ્રીના જે મૂળ આગમો પર જે પ્રવચનો છે, એ પ્રવચનો સાંભળવા જ જોઈએ, જેનાથી આપણને વસ્તુ સ્વરૂપ એકદમ ક્લિયરલી ખ્યાલમાં આવે છે. તો જો એનો સ્વાધ્યાય તમે કરજો. આપણે આજે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી આ પ્રકરણ શરૂ કરીએ છીએ. જો સૌથી પહેલા અનેકાંત કોને કહેવાય, આપણે તો બેઝિક થી ભણશું ને. તો જો ક્વેશ્ચન નંબર 101 પેજ નંબર 295 છે, નવમો અધિકાર અનેકાંત યાદવાદ અધિકાર, ક્વેશ્ચન નંબર 101, સૌથી પહેલા અનેકાંત કોને કહે છે. જો આમાં આ બુકમાં પણ એનો ભેદ પાડીને, એના જે શબ્દ છે ને, એ શબ્દને તોડીને સમજાવવામાં આવ્યો છે. અનેકાંત એટલે શું? અનેકાંત એટલે અનેક પ્લસ અંત, અનેક પ્લસ અંત. અનેકાંત એટલે અનેક પ્લસ અંત. હવે અનેક એટલે શું? અનેક એટલે મેની, એ તો આપણને ખ્યાલ જ છે ને. અને અંત એટલે શું? અંત એટલે ધર્મ. ધર્મ જો અનેકાંત એટલે શું? અનેક પ્લસ અંત. જો સામાન્ય ભાષામાં આપણે પહેલા જોઈએ, ઇન અવર ડે ટુ ડે લેંગ્વેજ, એની સબસ્ટન્સ, કોઈ પણ પદાર્થ, એ પદાર્થને દ્રવ્ય ગુણ અને પર્યાય હોય છે, બરાબર. એટલે કે એની સબસ્ટન્સ ઇઝ મેડ અપ ઓફ ધ સબસ્ટન્સ ઇટસેલ્ફ, એની પ્રોપર્ટીઝ અને એના પ્રેઝન્ટ ફોર્મ. ધ ફોર્મ કીપ્સ ચેન્જિંગ બટ ધ સબસ્ટન્સ ડઝન્ટ ચેન્જ, બરાબર. દ્રવ્ય રૂપે હંમેશા રહે છે, એની વિશેષતાઓ એના ગુણો પણ એમાં એ રીતે જ રહે છે, પણ એની પર્યાયો નિરંતર બદલતી રહે છે, બરાબર. હવે કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થમાં એક જ ક્વોલિટી હોય, એક જ ગુણ હોય કે અનેક ગુણો હોય. જેવી રીતના સમજો આપણે સોનું લીધું, સાકર નામનો પદાર્થ લીધો, આ બધા જ પદાર્થમાં કોઈ એક ગુણ ન હોય ક્યારે. દેર આર ઓલવેઝ મેની મેની પ્રોપર્ટીઝ ઓફ અ સબસ્ટન્સ. એનું વેટ છે, એની સ્મેલ છે, એનો કલર છે, સ્પર્શ રસ ગંધ વર્ણ ચાર તો હોય જ ને કોઈ પણ પૂતગલમાં, તો એ ચાર તો છે જ. બાકી એનો આકાર, એનું વજન, એનું અસ્તિત્વ, એ કોઈના જ્ઞાનમાં જણાઈ શકે છે એવી એની પ્રોપર્ટી, આ બધા ગુણો એ પદાર્થમાં રહેલા છે. હવે જયારે પદાર્થમાં ગુણો રહેલા છે તો એ ગુણો એ એક્સપ્રેસ કરી શકે છે ને. જેવી રીતના સોનામાં મેલિએબિલિટી છે, એટલે એને તમે એક આકારથી બીજા આકારમાં કન્વર્ટ કરી શકો છો. તો જયારે એમાં એ મેલિએબિલિટી છે ત્યારે જ એમાં ગોલ્ડન કલર પણ છે કે નહીં, સાથે સાથે છે કે નહીં બે વસ્તુ, તો એને તમે કન્વર્ટ પણ કરી શકો છો અને સાથે એનો ગોલ્ડન કલર પણ રિટેન્ડ રહે છે. એવું નથી થતું કે આ રિંગમાં ગોલ્ડન કલર છે અને રિંગની બદલે સમજો આપણે હાર બનાવી દઈએ તો એ કલર ડિસ્ટ્રોય થઈ જાય છે અને કંઈક બીજું જ ઉત્પન્ન થાય છે, એવું તો નથી. આનો શું મતલબ બતાવે છે કે અનેક અંગ વસ્તુમાં અનેક ગુણો જોવામાં આવે છે, ખ્યાલ આવે છે કે નહીં. હા, હવે જુઓ, આ તો આપણે સાધારણ ગુણોની વાત કરી. સી, દેર આર ટુ ડિફરન્ટ થિંગ્સ, વન ઇઝ ગુણ અને વન ઇઝ કોલ્ડ ધર્મ. ગુણ કોને કહેવાય અને ધર્મ કોને કહેવાય, જો એ પણ જરા સમજી લઈએ. ગુણ એટલે વસ્તુની પ્રોપર્ટી, કોઈ પણ સબસ્ટન્સની પ્રોપર્ટી, એને ગુણ કહેવાય છે. ગુણની વર્તમાન અવસ્થા હોય છે, ગુણની પર્યાય હોય છે, એટલે કે પ્રોપર્ટીનું કોઈ ને કોઈ ફોર્મ હોય છે. જેવી રીતના ફોર એક્ઝામ્પલ, વોટ ઇઝ ધ શેપ ઓફ શુગર, સાકર નો શેપ ઇઝ અ ગુણ, બરાબર. ધ ફેક્ટ દેટ શુગર હેઝ સમ શેપ, એ આકાર હોવો એને એનો ગુણ કહેવાય છે. કયો આકાર છે એ કયો આકાર એનું ફોર્મ કહેવાય છે, ખ્યાલ આવે કે નહીં. વેન યુ ટોક અબાઉટ સ્પેસિફિક પ્રેઝન્ટ સ્પેસિફિક કન્ડિશન ઓફ ધેટ સબસ્ટન્સ, તો એને પર્યાય કહેવાય, એને એનું ફોર્મ કહેવાય છે. અને ધ જનરલ કેપેબિલિટી દેટ ધ સબસ્ટન્સ વિલ ઓલવેઝ હેવ સમ શેપ, દેટ કેપેબિલિટી ઇઝ કોલ્ડ એની પ્રોપર્ટી ઓફ અ ગુણ, ખ્યાલ આવે કે નહીં. હા, કોઈ પણ પદાર્થની શક્તિ કે એનામાં હંમેશા કોઈ ને કોઈ આકાર હોય છે, તેને ગુણ કહેવાય છે. અને વર્તમાનમાં કયો આકાર છે તે એને પર્યાય કહેવાય, બરાબર. તો હવે પદાર્થમાં સમજો એનો કોઈક આકાર છે, બરાબર. એ આકાર એની સાથે, આકારની સાથે એનું અસ્તિત્વ પણ છે કે નહીં. આકારની સાથે એનું અસ્તિત્વ પણ છે, બરાબર. હવે આ આકાર એનો ગુણ છે, એ ગુણની વર્તમાન અવસ્થા, એટલે કયો શેપ છે એની વર્તમાન અવસ્થા છે, આને ગુણ કહેવાય. ગુણ કોને કહેવાય કે સબસ્ટન્સની પ્રોપર્ટીને. સિમિલરલી આપણે અસ્તિત્વની વાત કરી, અસ્તિત્વ શું છે, એક ગુણ છે, કેમ કે એનું પ્રેઝન્ટ ફોર્મ શું છે કે સબસ્ટન્સ ત્યારે મોજૂદ છે, ખ્યાલ આવ્યો કે. હવે આને છોડીને દેર ઇઝ ઓલ્સો સમથિંગ કોલ્ડ એઝ ધર્મ. ગુણ અને ધર્મ, ધીઝ આર ટુ ડિફરન્ટ થિંગ્સ. આ ધર્મ શું છે? ધર્મ ઇઝ ઓલ્સો અ ક્વોલિટી ઓફ ધેટ સબસ્ટન્સ, પણ એનું કોઈ પ્રેઝન્ટ ફોર્મ નથી હોતું, એ ધર્મની કોઈ પર્યાય નથી હોતી. જેવી રીતના ધર્મ એટલે કે સપોઝ એની સબસ્ટન્સ, એ સબસ્ટન્સ બાય ઇટ દ્રવ્ય નેચર, જે એનો દ્રવ્યપણું છે, એનાથી ત્રિકાળ હોય છે, હવે ત્રિકાળ હોય છે તો ત્રણેય કાળ ત્રિકાળ જ છે ને, એમાં એનું કોઈ એનું કોઈ પ્રેઝન્ટ ફોર્મ નથી, એ તો ત્રણેય કાળ એવો ને એવો જ રહે છે. બરાબર, એ દ્રવ્ય એની પર્યાયની અવસ્થામાં ક્ષણિક હોય છે. તો એ ક્ષણિક છે તો દર સમયની પર્યાય થાય છે એ જુદી વસ્તુ, પણ એનું નેચર જ એવો છે કે ક્ષણિક છે, એને ધર્મ કહેવાય છે. ખ્યાલ આવે ને? કોઈ પદાર્થ એની પ્રોપર્ટી અને એનું નેચર, નેચર આમ શું થાય, એકચ્યુઅલી ગુણ અને ધર્મ ને તમે કોઈ ઇંગ્લિશ શબ્દોમાં એક્સપ્રેસ ન કરી શકો બરાબર, પણ આપણે તો એ કોશિશ કરીએ. જો કોઈ પણ સબસ્ટન્સ ની એની પ્રોપર્ટી એને ગુણ કહેવાય અને એનો નેચર એને ધર્મ કહેવાય. ગુણ છે એની પર્યાય હોય છે, એનું પ્રેઝન્ટ ફોર્મ હોય છે. ધર્મ ની કોઈ પર્યાય હોતી નથી, એનું કોઈ પ્રેઝન્ટ ફોર્મ હોતું નથી. હવે જો અહીંયા અનેકાંત કોને કહેવાય? અનેકાંત એટલે વસ્તુમાં અનેક અંત, એટલે અનેક ધર્મ હોવા. તો ખાલી ધર્મ નહીં, અહીંયા ધર્મ કહેતા ધર્મ અને ગુણ બધું સમજી લેવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો હવે આપણે પરિભાષા વાંચીએ. અનેકાંત કોને કહે છે? પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી અસ્થિ નાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એકી સાથે પ્રકાશિત થવું તેને અનેકાંત કહે છે. જો આપણે પહેલા સિમ્પલ ભાષામાં આ પરિભાષા જોઈએ અને પછી એનો મીનિંગ સમજીએ. સિમ્પલ ભાષામાં દરેક વસ્તુમાં, દરેક સબસ્ટન્સમાં એ સબસ્ટન્સને એક્ઝિસ્ટ કરાવનારી કોઈ પણ પદાર્થ છે, તે પદાર્થનું મૂળ એક્ઝિસ્ટન્સ જે છે ને, એનું પ્રાઇમ એક્ઝિસ્ટન્સ એ બનાવનારી એટલે એનું પ્રાઇમ એક્ઝિસ્ટન્સ જેને કારણે છે, એવી અનેક ક્વોલિટી, એવી અનેક ક્વોલિટી, એમાં પણ ધર્મ કેવા છે કે જે પરસ્પર વિરુદ્ધ ધર્મ એક સાથે કોઈ પદાર્થમાં છે, એવી શક્તિને ધારક, એવી શક્તિઓ એકી સાથે પ્રકાશિત થવું એટલે એવી શક્તિઓ એક સાથે એક સબસ્ટન્સમાં હોવી તેને અનેકાંત કહે છે. ફરીથી જો અહીંયા એક્ઝામ્પલ શું આપ્યું? અસ્થિ નાસ્તિ. કોઈ પણ સબસ્ટન્સ છે એ પોતા રૂપે તો છે, જેવી રીતના જીવ રૂપે છે, પણ જીવ ઉદગલ રૂપે નથી. બરાબર, તો જીવ રૂપે અસ્થિ એટલે કે એની સત્તા છે, પણ જીવની પૂજ્જલ રૂપે સત્તા નથી. સિમ્પલ, આપણે સપોઝ કોઈ સોસાયટીમાં જઈએ અને સોસાયટીમાં એક ઘર આપણું હોય, તો એક ઘર આપણું હોય એનો મતલબ બાકીના ઘર આપણા નથી ને, એવું થયું ને ઓબ્વિયસલી. તો આપણે શું કહીએ? આ ઘર મારું છે, વિચ ઇમ્પ્લિસિટલી મીન્સ કે બાકીના ઘર આપણા નથી. કરેક્ટ, પણ આપણે ક્યારેક આવી રીતના સ્પેસિફિકલી બોલીએ અથવા ક્યારેક સ્પેસિફિકલી ન પણ બોલીએ, પણ એનો મીનિંગ શું થયો? વોટ ઇઝ ધ ક્રક્સ? આ ઘર મારું છે અને બાકીના ઘર મારા નથી. ખ્યાલ આવ્યો ને? તો આ બાકીના ઘર મારા નથી નાસ્તિ, આ ઘર મારું છે અસ્તિ. ખ્યાલ આવ્યો ને? એવી જ રીતે જીવ, આ જીવ હું છું અસ્તિ, અને આ જીવ આ પૂજગલ રૂપે નથી નાસ્તિ. તો કોઈ પણ સબસ્ટન્સમાં બે જાતની ક્વોલિટી હોય છે, અત્યારના અસ્થિ નાસ્તિ પ્રમાણે બે જાતની. કઈ કઈ બે જાતની? કે એ દ્રવ્ય પોતાના સ્વરૂપે છે અને એ જ દ્રવ્ય અન્યના સ્વરૂપે નથી. આવું ડુપ્લિકેશન એટલે બે બાજુથી વાત શું કામ કરી? સપોઝ એક, જેવી રીતના આપણે પહેલા કહ્યું, ઇમ્પ્લિસિટલી વાત કરી નાખે કે ભાઈ જીવ રૂપે છે, તો દેટ ઓટોમેટિકલી મીન્સ કે અજીવ રૂપે નથી. એમ જ કહી દીધું હોત તો ના, જો એમ ન થાય. સપોઝ તમે એટલું જ કીધું કે આ ઘર મારું છે, તો દેટ્સ અ હાફ સ્ટેટમેન્ટ. ઇટ્સ અ હાફ સ્ટેટમેન્ટ. એ નોલેજ પણ આપણને હાફ નોલેજ આપે છે. શું હાફ નોલેજ આપે છે? કે ભાઈ હા, આ સોસાયટીમાં 10 ઘર છે, એ 10 ઘર માંથી આ ઘર તો આમનું છે, પણ બાકીના ઘર આમના છે કે નહીં, વી આર નોટ શ્યોર યેટ. ખ્યાલ આવે છે ને? એ નોટ શ્યોરિટી એવું વસ્તુ સ્વરૂપમાં નથી. ખ્યાલ આવે છે ને? જે નોટ શ્યોરિટી હોય દેટ ઇઝ બીકોઝ ઓફ લેક ઓફ નોલેજ. પણ વસ્તુ સ્વરૂપ તો જેવું છે તેવું જ છે ને. માટે એવરી સબસ્ટન્સ ઇઝ ટ્રુ એઝ પર ઇટ ઓન નેચર. પણ એવરી સબસ્ટન્સ ઇઝ નોટ લાઈક ધી અધર સબસ્ટન્સ. ખ્યાલ આવે છે ને? એટલે બે બાજુથી વાત કરવી, પરસ્પર વિરુદ્ધ વાત કરવી, એ પરસ્પર વિરુદ્ધ ક્વોલિટી એક જ સબસ્ટન્સમાં હોવી. હા, જો ફરીથી જીવ જીવ રૂપે છે એટલે કે એનામાં અસ્થિ છે, અને જીવ ઉજ્જલ રૂપે નથી એટલે એ ક્વોલિટી પણ જીવમાં જ છે ને. એ ક્વોલિટી પણ જીવમાં જ છે કે ઉજ્જલ રૂપે નથી થતો? ખ્યાલ આવે ને? જીવ જીવ રૂપે રહે છે અને જીવ ઉજ્જલ રૂપે નથી થઈ જતો, એવી બે ક્વોલિટી જીવની અંદર જ છે. તો જીવની અંદર પરસ્પર વિરુદ્ધ ક્વોલિટી છે ને, અસ્થિ પણ છે અને નાસ્તિ પણ છે. પણ કયા એંગલથી અસ્થિ છે? કે પોતા રૂપે છે. અને કયા એંગલથી નાસ્તિ છે? કે અન્ય રૂપે નથી. આને અનેકાંત કહેવાય છે. અનેકાંત ડઝન્ટ મીન કે જીવ ક્યારેક છે ને ક્યારેક નથી, એવું નહીં. દેટ ઇઝ રોંગ ઇન્ટરપ્રિટેશન. ખ્યાલ આવ્યો ને? તો વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી આ જે પરસ્પર વિરુદ્ધ કેરેક્ટરિસ્ટિક્સ છે, એ કેરેક્ટરિસ્ટિક્સ શું કરે છે? વસ્તુને ક્લિયરલી ડિફાઇન કરે છે. સિચ્યુએશનને વસ્તુને ક્લિયરલી ડિફાઇન કરવી એ એનું પર્પસ છે. હાફ ટ્રુથ એમ્બિગ્યુઇટી રાખવી એ એનું પર્પસ નથી. એમ્બિગ્યુઇટીને કાઢી નાખવી એ અનેકાંત વસ્તુ સ્વરૂપનું પર્પસ છે. તો અનેકાંતનું સ્વરૂપ શું છે? વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી અસ્થિ નાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એક સાથે પ્રકાશિત થવું. જેવી રીતના જીવમાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, વીર્ય છે, આ બધું છે ને, એટલે આ બધાની અસ્થિ છે. પણ જીવમાં સ્પર્શ નથી, ગંધ નથી, રંગ નથી, સ્પર્શ રસ ગંધ વર્ણ જીવમાં નથી. તો એ નથી પણ એ જીવની ક્વોલિટી છે ને. તો જીવમાં જ્ઞાનાદિ ગુણો છે અને સ્પર્શાદિ ગુણો નથી, એવું પરસ્પર વિરુદ્ધ સ્વરૂપ અસ્થિ છે અને નથી, નાસ્તિ એવું પરસ્પર વિરુદ્ધ સ્વરૂપ કોઈ પણ એક દ્રવ્યમાં એક સાથે હોય, જેનાથી એ વસ્તુ સ્વરૂપનું ક્લિયર ડેફિનેશન એસ્ટાબ્લિશ થાય, એને અનેકાંત વસ્તુ સ્વરૂપ કહે છે. જો આપણે જીનવાણી જૈન ધર્મની કેરેક્ટરિસ્ટિક શું કહેવાય? જૈન ધર્મનું કેરેક્ટરિસ્ટિક શું કહેવાય? કે જૈન ધર્મ અનેકાંતવાદ ધર્મ છે, અનેકાંતવાદ રૂપ ધર્મ છે. ખ્યાલ આવે ને? અનેકાંતવાદ એટલે શું? કે એવું વસ્તુ સ્વરૂપનું એક્સપ્લેનેશન જે અનેકાંત રૂપ છે, આવું ફક્ત જૈન ધર્મમાં જ છે, બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. જો તમે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ એમાં 5મો અને 6ઠો અધિકાર વાંચજો, એમાં અન્ય ધર્મ મીમાંસા આદિ લખ્યું છે. બહુ સરસ વર્ણન છે ત્યાં કે અન્ય ધર્મોમાં કેવી માન્યતા માનવામાં આવે છે. જેવી રીતના બૌદ્ધિઝમ છે, તો બૌદ્ધિઝમમાં વસ્તુને ફક્ત ક્ષણિક જ માનવામાં આવે છે. વસ્તુને ફક્ત ક્ષણિક, દેટ મીન્સ વસ્તુ ઇઝ ઓલવેઝ ચેન્જિંગ. જેવી રીતના હું જીવ અથવા જીવ છોડો અત્યારના મનુષ્ય તરીકે મારી જાતને લઉં, તો ધ ગાય દેટ વોઝ બોર્ન વોઝ ડિફરન્ટ, અને ટુડે હુ આઈ એમ ઇઝ ડિફરન્ટ, અને ધ વેન આઈ ગેટ ઓલ્ડ દેટ પર્સન વિલ બી અગેન ડિફરન્ટ. કેમ કે હું તો ક્ષણિક છું. ખ્યાલ આવે? આખી દુનિયા એક ભ્રમ જેવું છે, ક્ષણિકવાદ છે. હમણાં આખી દુનિયા છે, નેક્સ્ટ સમય આખી દુનિયા જુદી છે. ખ્યાલ આવે છે? એવું બુદ્ધિસ્ટ માન્યતા છે. પછી તમે જે આ હિન્દુ માન્યતા ને, જે વેદ ચાર પ્રકારના વેદ આવે ને, યજુર્વેદ ને એ બધા, તો તમે એ માન્યતા પ્રમાણે જુઓ તો આખું વિશ્વ નિત્ય છે. નિત્ય છે એટલે ઓલવેઝ એક જેવું જ છે. જેવી રીતના એ હિન્દુ માન્યતા પ્રમાણે જે ભગવાન છે એ ઓલવેઝ ભગવાન જ છે, અને આપણે બધા જીવ એ ભગવાન સ્વરૂપ નથી, આપણે બધા ભગવાનના અંશ છીએ, અને આપણું કામ શું છે, બસ ચાર ગતિમાં પરિભ્રમણ કરીને આપણું કર્મ કરતા રહેવું. ખ્યાલ આવે છે? તો જો આ બધાની સામે એક ખાલી ક્ષણિક વાદને ધર્મ કહે છે, એક ખાલી નિત્યતાને ધર્મ કહે છે, તો જૈન ધર્મ શું કહે છે? વોટ ઇઝ અ ફંડામેન્ટલ ડિફરન્સ બિટવીન ઓલ ઓફ ધ રિલિજન? ઘણા લોકો જો મિસ્ટેકનલી શું કહે છે, આઈ એમ સેઇંગ મિસ્ટેકનલી, ધ્યાન આપજો, ઘણા લોકો મિસ્ટેકનલી શું કહે છે કે જૈનિઝમ ઇઝ પાર્ટ ઓફ હિન્દુઇઝમ, પણ દેટ ઇઝ વેરી રોંગ. કેમ રોંગ છે? કેમ કે ફંડામેન્ટલ બિલીફ જ ટોટલી ડિફરન્ટ છે. ફંડામેન્ટલ બિલીફ શું ડિફરન્ટ છે? જે હિન્દુઇઝમ છે એ ઈશ્વર કરતાવાદ માને છે. ઈશ્વર કરતાવાદ એટલે કે આખી દુનિયા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એટલે બ્રહ્મા એ બનાવી છે, વિષ્ણુ એને કંટ્રોલ કરે છે અને મહેશ એને ડિસ્ટ્રોય કરે છે. જયારે જૈન ધર્મ શું કહે છે? આખી દુનિયા સ્વયં સિદ્ધ છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેશે, અને કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરતું નથી. બોલો, આખી ફંડામેન્ટલ ડિફરન્ટ બિલીફ છે કે નહીં? એવી જ રીતે આ અનેકાંશ યાદવાદ ના મેટરમાં બુદ્ધિઝમ કહે છે કે આખું વસ્તુ સ્વરૂપ ટેમ્પરરી છે. આ હિન્દુઇઝમ એટલે જે ચાર વેદ આદિ શું કહે છે? એવરીથિંગ ઇઝ એટર્નલ. પણ એમાં જૈન ધર્મ શું કહે છે કે જો એક એંગલથી, એક પડખાથી, એટલે કે પર્યાય દ્રષ્ટિથી વસ્તુ ચેન્જિંગ છે, અને દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય છે, એવા નિત્યતા અને ક્ષણિકતા એવા પરસ્પર બંને ધર્મ વસ્તુમાં રહેલા છે, અને એને જ અનેકાંતવાદ કહેવામાં આવે છે. આ અનેકાંતવાદ શું છે? એ જૈન ધર્મને, જૈન ધર્મની ફાઉન્ડેશન, આખો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. જ્યાં સુધી આ અનેકાંતવાદ અને ત્યાગવાદ ને સમજવામાં ન આવે ત્યાં સુધી આપણને જૈન ધર્મ અને બાકીના ધર્મમાં શું ફરક છે એ જ સમજાતું નથી. ખ્યાલ આવે છે ને? જો આપણે કહીએ કે જૈન ધર્મ શું છે, કે ભાઈ જૈન ધર્મ આત્માની વાત કરે છે, આત્માથી પરમાત્માની વાત કરે છે. અરે, આત્માથી પરમાત્માની વાત તો બધા જ ધર્મ કરે છે. ખ્યાલ આવે છે ને? જેવી રીતના આત્મા એ શબ્દ તમને લગભગ બધા જ ધર્મમાં મળશે, પણ એ આત્મા કોણ છે, એ કેવી રીતના મુક્ત, પોતે શુદ્ધ થઈને કેવી રીતના મુક્તિ પ્રાપ્ત કરી શકે, અને આ આત્મા જ કેવી રીતના પરમાત્મા બની શકે છે, એવું વર્ણન, એવું જે સાચું વર્ણન જે આત્માને જ પરમાત્મા સુધી પહોંચાડી શકે, એવું જૈન ધર્મ સિવાય ક્યાંય મળતું નથી. બાકીના બધા ધર્મમાં તમને કેવું વર્ણન મળશે કે હા, તમે આ ભાવમાં કર્મ કરો અને સારા કર્મ કરો, હ્યુમેનિટેરિયન વસ્તુ કરો, સોશિયલ કોઝ માટે કામ કરો, પુણ્ય કર્મ બાંધો, અને એનાથી તમને શું થશે કે જ્યારે તમારું મૃત્યુ થશે અથવા કોઈ કેમ કે કયામતનો દિવસ આવશે ત્યારે તમને સ્વર્ગ મળશે, તમને હેવન મળશે, અને એના પછી શું થશે? આપણે જૈન ધર્મ પણ કહે છે કે ભાઈ જો પુણ્ય કરશો તો તમને સ્વર્ગ મળશે, પણ એના પછી જૈન ધર્મની દ્રષ્ટિ બહુ લાંબી છે, બહુ દીર્ઘ દ્રષ્ટિ છે. આપણે શું કહીએ છે કે સ્વર્ગ મળશે, પણ એના પછી પણ આ ચાર ગતિમાં જીવ ભ્રમ્યા કરે છે, માટે પુણ્ય કરો કે પાપ કરો બેવ સમાન જ છે ઇવેન્ચ્યુઅલી, ઇન ધ ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ્સ. ખ્યાલ આવે છે ને? જયારે બાકી બધા ધર્મની નેરો દ્રષ્ટિ છે, એ ફક્ત આ ભાવ થી નેક્સ્ટ ભાવ સુધીની જ વાત કરે છે, અનંત ભાવની વાત નથી કરતા. તો નેક્સ્ટ ભાવમાં શું થશે કે ભાઈ તમે કાં તો નરકમાં જશો કાં તો તમે સ્વર્ગમાં જશો, અને પછી શું? પછી ખબર નહીં. ખ્યાલ આવે છે ને? જો આ જૈન ધર્મ એનું એક ફંડામેન્ટલ પ્રિન્સિપલ અનેકાંતવાદ એને આપણે આજે સમજવાની કોશિશ કરીએ છીએ. જો ફરીથી અનેકાંત કોને કહેવાય? કે કોઈ પણ વસ્તુમાં એના વસ્તુપણાનું ફંડામેન્ટલ એક્ઝિસ્ટન્સ બતાવનારી એમાં જે મ્યુચ્યુઅલી ઓપોઝિટ ક્વોલિટી જોવામાં આવે છે કે દ્રવ્ય અપેક્ષા એથી નિત્ય છે, પર્યાય અપેક્ષા એથી ક્ષણિક છે. દ્રવ્ય અપેક્ષાથી એક છે, કેમ કે જીવ એક જ છે ને, એક પદાર્થ છે, પણ તો પણ પર્યાયના એંગલથી દર સમયે નવી નવી પર્યાય થાય છે, તો કેટલી અનંત પર્યાયો થઈ ગઈ ને. તો પર્યાયના એંગલથી અનેક છે, એક પણ છે અને અનેક પણ છે. જેવી રીતના બુદ્ધિઝમ પ્રમાણે હું કોણ છું કે ભાઈ અનેક પર્યાયો છું, વેદાંત પ્રમાણે હું કોણ છું કે હું એક જીવ છું, અને જૈન ધર્મ શું કે છે, હું જીવ પણ છું અને સાથે મારી અનેક પર્યાયો પણ છે. ખ્યાલ આવે ને, એને અનેકાંતવાદ કહેવામાં આવે. તો એક છે, અનેક છે, નિત્ય છે, અનિત્ય છે, સત છે, અસત છે. આ સત સત એટલે શું? સત એટલે તે સ્વરૂપે. સત મીન્સ ઇંગ્લિશમાં ધેટ, સત એટલે ધેટ, અને અસત એટલે ઇટ્સ નોટ ધેટ, સિમ્પલ. જેવી રીતના જીવ કેવો છે, તો જીવ સ્વરૂપે છે. જીવમાં જે જે ક્વોલિટી હોવી જોઈએ એ આ જીવમાં છે. અને જીવ કેવો છે કે અજીવ સ્વરૂપે નથી. જેવી રીતના પૂજગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ બધામાં જે જે ક્વોલિટી છે એવી જીવમાં નથી. તો જીવ જીવ રૂપે છે અને અન્ય રૂપે નથી. તો જ તો જો આ વિશ્વમાં છ દ્રવ્ય છે ને, તો છ ના છ ક્યારે રહે કે જયારે એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે કન્વર્ટ ન થઈ જાય. અગુરુ લઘુત્વ ગુણ યાદ આવ્યો કે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, એક ગુણ અન્ય ગુણ રૂપે ન થાય, એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે ન થાય, અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને જુદા ન પડી જાય. તો આનો શું મતલબ કે એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે નથી થતું. દેટ મીન્સ એ દ્રવ્યમાં એ દ્રવ્યની બધી ક્વોલિટી છે અને એ દ્રવ્યમાં અન્ય દ્રવ્યની કોઈ ક્વોલિટી નથી. તો બે પડખા ઉભા રાખવા પડે છે કે નહીં? હા. તો આ જીવમાં જીવ રૂપે જેટલા પણ ગુણો હોવા જોઈએ એ બધા છે. માટે જીવ તત્ છે. તત એટલે એ સ્વરૂપે છે. અને જીવમાં અન્ય પદાર્થ, પૂજ્જલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એના પ્રમાણેના જેવા ગુણો હોવા જોઈએ એવા નથી. એટલે જીવ કેવો છે? અતત છે. એટલે કે એ પ્રમાણે નથી. ખ્યાલ આવે? તો જીવ તત અતત છે, એક અનેક છે, નિત્ય અનિત્ય છે. આવા વસ્તુપણાના વસ્તુપણાની સિદ્ધિ કરનારી, વસ્તુની વસ્તુ પ્રમાણે સિદ્ધિ કરનારી, એટલે કે કોઈ પણ પદાર્થનો એ પદાર્થને પ્રમાણે પ્રૂવ થનારો, કોઈ પણ પદાર્થને ઈ પદાર્થ પ્રમાણે એનું અસ્તિત્વ સ્થાપિત કરનારા પરસ્પર વિરુદ્ધ ગુણો જેમાં જોવામાં આવે છે તેને અનેકાંત કહેવામાં આવે છે. ખ્યાલ આવે ને? સિમ્પલ વર્ડમાં અનેકાંત એટલે અનેક અંત, અનેક ધર્મ. અનેક ધર્મ એટલે કેવા? પરસ્પર વિરુદ્ધ પણ હોઈ શકે, જેને ધર્મ કહેવાય, અથવા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણો જે છે એવા અનેક ધર્મ પણ હોઈ શકે. જો આગળ વાંચે, અનેકાંત કોને કહે છે? કે જેમાં પરસ્પર વિરુદ્ધ અનેક શક્તિઓ એક સાથે પ્રકાશિત થાય તેને અનેકાંત કહે છે. ચલો આગળ. આત્મા સદા સ્વરૂપે છે અને પર રૂપે નથી. આપણે આ વાત થઈ ગઈ ને. આત્મા સદા પોતા સ્વરૂપે છે અને અન્ય દ્રવ્ય રૂપે નથી. એવી જે દ્રષ્ટિ તે જ સાચી અનેકાંત દ્રષ્ટિ છે. અનેકાંત દ્રષ્ટિ કોને કહેવાય? અનેકાંત દ્રષ્ટિ, જો આપણે ચેપ્ટરનું નામ શું છે? અનેકાંત અને ત્યાગવાદ. કોઈ પદાર્થ છે ને, કોઈ વસ્તુ જેનામાં અનેક ગુણો, અનેક ધર્મ રહેલા છે, તો એ વસ્તુને અનેકાંત કહે છે. અને એ અનેક ધર્મયુક્ત વસ્તુને સમજાવનારી વાણી અથવા એને જાણનારું જ્ઞાન તેને ત્યાગવાદ કહે છે. જે જીનવાણી માતા છે ને, જીનવાણી માતા કેવી છે? ત્યાગવાદ રૂપી વાણી છે. આપણે કહીએ ને, ત્યાગવાદ રૂપા બખાની અમર તેરી જગ મે કહાની. કોની વાત છે? જીનવાણી માતાની. જે જીનવાણી અથવા આપણા શાસ્ત્ર કોઈ પણ વાણી ધર્મ નો ઉપદેશ એ કેવો છે? ત્યાદવાદ. ત્યાદવાદ એટલે ત્યાદ, ત્યાદ પ્લસ વાદ. ત્યાદ એટલે કોઈ એંગલ થી કેવું, કોઈ પડખા થી. જેવી રીતે આપણે નય ને હમણાં ભણી આવ્યો ને, નય કોને કહેવાય? કે કોઈ પણ પદાર્થ ને કોઈ એક એંગલ થી જાણવું તેને નય કહેવાય છે. બસ એવી જ રીતે કોઈ વાણી જે પદાર્થ ને એક એંગલ થી ડિસ્ક્રાઇબ કરે તેને ત્યાદવાદ કહેવામાં આવે છે. જેવી રીતના જીવ નામક પદાર્થ છે, તો એ પદાર્થમાં જીવના પોતાના ગુણો તો છે જ, પણ પુદ્ગલ આદિ દ્રવ્યના ગુણો એમાં નથી. હવે એટ અ મોમેન્ટ કોઈ પણ વાણી એને ડિસ્ક્રાઇબ કરતી હોય તો એને જીવ તરીકે ડિસ્ક્રાઇબ કરે છે, અથવા એ પુદ્ગલ નથી એમ ડિસ્ક્રાઇબ કરે છે. એટ અ મોમેન્ટ થી કોઈ એક પડખાથી વાત કરે છે ને, એટલે એને ત્યાદવાદ કહેવામાં આવે છે. તો આત્મા સદા સ્વરૂપે છે અને પરરૂપે નથી, એવી દ્રષ્ટિ તે સાચી અનેકાંત દ્રષ્ટિ છે. પદાર્થને એ રીતે જાણવો તે અનેકાંત દ્રષ્ટિ છે, અને પદાર્થને એ રીતે વર્ણવો તેને ત્યાદવાદ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આગળ આપતો મીમાંસામાંથી પણ જોઈએ, સત અસત નિત્ય અનિત્ય આ બધી આપણે વાત કરીએ ને, કોઈ પણ પદાર્થ કેવો છે તો નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. પર્યાયના એંગલ થી અનિત્ય છે, દ્રવ્યના એંગલ થી નિત્ય છે. એક પણ છે અને અનેક પણ છે, સત પણ છે અને અસત પણ છે. સત એટલે કે એના દ્રવ્ય ગુણ પર્યાય પદાર્થમાં છે, અને પર પદાર્થના દ્રવ્ય ગુણ પર્યાય પદાર્થમાં નથી, તો એ અસત છે. ઇત્યાદિ સર્વથા અનેક, ઇત્યાદિ સર્વથા એકાંત નું નિરાકરણ નકાર તે અનેકાંત છે. જો આ એકાંત અને અનેકાંત આ બે શબ્દ આવે છે એને પણ જરા સમજી લઈએ. એકાંત એટલે શું? પદાર્થમાં ખાલી એક જ જાતની પ્રોપર્ટી છે એમ કહેવું એને એકાંત કહેવાય છે. જેવી રીતના પદાર્થ ઓલવેઝ નિત્ય જ છે, પદાર્થ ઓલવેઝ ક્ષણિક જ છે એમ કહેવું તે એકાંત વચન છે. અને પદાર્થ દ્રવ્ય અપેક્ષાથી નિત્ય છે, પર્યાય અપેક્ષાથી ક્ષણિક છે એમ અલગ અલગ પડખાથી અલગ અલગ કહેવું તેને અનેકાંત વચન કહેવામાં આવે છે. એકાંત એટલે એક સિંગ્યુલારિટી, અનેકાંત એટલે મલ્ટિપલ ડિફરન્ટ નેચર. પદાર્થનો કયા એંગલ થી તમે જુઓ છો એ પ્રમાણે મલ્ટિપલ નેચર જોવામાં આવે છે. જેવી રીતના જો આપણા શાસ્ત્રોમાં એક હાથીનું ઉદાહરણ આવે છે, બહુ ફેમસ છે, ઘણા લોકોએ સાંભળ્યું જ હશે. સમજો અમુક આંધળા વ્યક્તિઓ છે, 5-6 આંધળા વ્યક્તિઓ છે. એ આંધળા વ્યક્તિની, બીકોઝ આંધળા છે એમને દેખાતું નથી, તો એ આમ ચાલતા હોય છે અને અચાનક હાથી આગળ આવે છે. હવે કોઈને પૂછે છે આ શું છે, તો જે વ્યક્તિ જોઈ શકે છે એ કહે છે કે જો આ હાથી છે. હાથી એટલે એલિફન્ટ, આમ ચાલ છે ને. ઓકે, તો હવે એ 5-6 આંધળા વ્યક્તિઓમાંથી કોઈ એક આંધળો વ્યક્તિ હાથીની સૂંઢને પકડે છે તો એને શું લાગે? કે આ હાથી કેના જેવો હશે? આમ જાણે ઓલું સિલિન્ડ્રિકલ, ઓલું સાપની બોડી કેવી હોય, જાણે કોઈ સિલિન્ડ્રિકલ અને ફ્લેક્સિબલ હાથી એવો હશે. કોઈ એક વ્યક્તિ હાથીના પગને પકડે છે તો એને શું લાગે? હાથી કેવો હશે? આમ જાણે મોટા થાંભલા જેવો, જેને તમે આમ ગોળ પકડી શકો એવું. પછી કોઈ એક વ્યક્તિ હાથીના પેટને અડે છે તો એને શું લાગે? હાથી કેવો હશે? અરે આ મોટી દિવાલ, આમ જાણે જ્યાં અડીએ ત્યાં આમ પેટ 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 જ, આમ આવડી મોટી દિવાલ, હાથી આમ દિવાલ જેવો હશે. પછી કોઈક એક વ્યક્તિ હાથીના પૂંછડાને અડે છે તો એને શું લાગે? હાથી કેવો હશે? પતલી, આમ જાણે રોપ ના હોય, જાણે કોઈ દોરી પતલી, એના જેવો હાથી હશે. કોઈક એક વ્યક્તિ હાથીના કાનને અડે છે તો એને શું લાગે? હાથી કેવો હશે? જાણે ઓલો સુપડા જેવો, આમ પતલા અને લાંબા, હાથી એવો હશે. દરેક વ્યક્તિએ શું કર્યું? દરેક વ્યક્તિએ કોઈ એક એંગલ થી હાથીને જાણ્યો. કોઈ એક એંગલ થી એટલે કે હાથીના કોઈ એક અંગને જાણ્યું છે. પણ બીકોઝ એ લોકો આંધળા છે તો એ આખી વસ્તુને એક સાથે પુટઅપ નથી કરી શકતા. પણ જે વ્યક્તિ જોઈ શકે છે એને તો ખબર છે ને કે હા આ આખો હાથી આવો છે, પણ આખો હાથી આવો હોવા છતાં જો એને તમે પગને અડો તો આવો લાગે, સૂંઢ ને અડો તો આવો લાગે, પૂંછડી ને અડો તો આવો લાગે, પેટ ને અડો તો આવો લાગે. જેને આખું વસ્તુ સ્વરૂપ ખબર છે તો તેને એ હાથી નો એક અંગ જોતા એને રોંગ ઇમ્પ્રેશન નથી બેસતી. જેને આખું વસ્તુ સ્વરૂપ ખબર નથી અને પદાર્થ ને એક એંગલ થી જોતા આ પદાર્થ આવો જ છે એમ માની લે છે, એને એકાંત વસ્તુ સ્વરૂપ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? એકાંત કોને કહેવાય? આખા પદાર્થમાં તો અનેક ગુણો છે, એવી અનેક પ્રોપર્ટી હોવા છતાં કોઈ એક જ પ્રોપર્ટી ને આ પદાર્થ આવો જ છે એમ કરીને 100% કરી નાખવું, એને એકાંત વસ્તુ સ્વરૂપ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અને જેને આખા પદાર્થના જુદા જુદા એંગલ નું જ્ઞાન છે, તો એ જુદા જુદા એંગલ નું જ્ઞાન હોવા છતાં એને એક એંગલ અડે, સપોઝ કોઈ જોનાર વ્યક્તિ હાથીના પગને પણ અડે અને આમ થાંભલા જેવો પણ એને લાગે, તો એને એવી મિસ ઇન્ટરપ્રિટેશન નથી થઈ જતું કે હાથી થાંભલા જેવો જ છે. એને ખબર છે કે હાથી આવો છે અને હું એના ખાલી પગને અડું છું. ખ્યાલ આવે છે ને? જો જે અનેકાંત વસ્તુ સ્વરૂપ ને જાણે છે એને જ્ઞાન તો ત્યારે એટલું જ થાય છે, જે હાથીના પગને અડે તો એને થાંભલા જેટલું જ જ્ઞાન થયું, પણ એની સાથે એને એવી જાગૃતિ છે કે આ તો એક એંગલ છે હાથીનો, હજી બીજા એંગલ મેં જોયા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હજી બીજા એંગલ હું હમણાં અડી નથી રહ્યો. અને જે એકાંત વસ્તુ સ્વરૂપ ને માને છે એની શું ભૂલ થાય છે? કે જે જાણ્યું એને 100% માની લે છે, બીજું જેવું હજી વસ્તુ સ્વરૂપ નથી જણાયું એને તો એને રૂમ જ નથી આપતો. ખ્યાલ આવે છે કે નહીં? તો આ એકાંત અને અનેકાંત, તો જે સર્વથા એકાંત માની લે છે. સર્વથા એકાંત એટલે શું? કે જો વસ્તુનું સ્વરૂપ હંમેશા ત્રિકાળ છે, અથવા વસ્તુનું સ્વરૂપ હંમેશા ક્ષણિક છે, અથવા વસ્તુનું સ્વરૂપ એક જ છે, એટલે વસ્તુ એક જ છે, અનેક નથી. પર્યાયના એંગલ થી અનેક છે ને, દ્રવ્યના એંગલ થી એક છે, તો વસ્તુ એક જ છે અથવા વસ્તુ અનેક જ છે, વસ્તુ ક્ષણિક જ છે, વસ્તુ નિત્ય જ છે, આવું જે માની લે છે ત્રણેક કાળ એને સર્વથા એકાંત કહેવામાં આવે છે. અને જે વસ્તુના બધા જ પડખાને જાણે છે, વસ્તુના એકપણાને પણ જાણે છે ને અનેકપણાને પણ જાણે છે, નિત્યને પણ જાણે છે અનિત્યને પણ જાણે છે, તો તેને અનેકાંતવાદ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એકાંતવાદ અને અનેકાંતવાદ. ચાલો હવે આપણે આગળનો ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન 102, અનેકાંત સ્વરૂપ કેવી રીતના સિદ્ધ થાય છે? કોઈ પણ પદાર્થ અનેકાંત રૂપ છે એ કેવી રીતના સિદ્ધ થાય? જો આ મારે તમને હોમવર્ક આપવું છે બધાને, ઘરે જઈને એટલે કે આ ક્લાસ પૂરો થાય એના પછી આખું અઠવાડિયું વિચાર કરજો, તમારી આજુબાજુ જેટલી પણ વસ્તુઓ તમને દેખાય એ બધી જ વસ્તુઓમાં વિચાર કરીને જોજો. શું વિચાર કરશો? કે સમજો કે આ પેન છે મારી પાસે, આ પેન એકાંત સ્વરૂપ છે કે અનેકાંત સ્વરૂપ છે? તો કેવી રીતના વિચાર કરશો? જો એવી રીતના વિચાર કરશો કે આ કયું દ્રવ્ય છે, જીવ કે પૂજલ કે ધર્મ અધર્મ આકાશ કાળ કે પૂજલ છે? અચ્છા, પૂજલ છે તો જીવ છે કે નહીં? પૂજલ છે તો જીવ છે કે નહીં? ઓબ્વિયસલી નથી. ખ્યાલ આવે ને? જો આ પદાર્થ પૂજલ છે તો એ પદાર્થ પૂજલ જ છે અને જીવ નથી. ખ્યાલ આવે? તો છે પણ અને નથી પણ. નથી કેવી રીતના? કે આ પૂજલ રૂપે છે, જીવ રૂપે નથી. તો એનામાં બે સ્વભાવ આવ્યા ને, કે અસ્થિ પણ આવ્યું કે આ પદાર્થ પૂજલ રૂપે અસ્થિ છે અને આ જ પદાર્થ જીવ રૂપે નાસ્થિ છે. ખ્યાલ આવે ને? તો એમાં બે પ્રોપર્ટી આવી. અચ્છા, હવે એને બીજો વિચાર કરજો કે સપોઝ આ પદાર્થ નિત્ય છે કે અનિત્ય? શું હંમેશા પેન રૂપે જ રહે છે? હંમેશા પેન રૂપે રહેતો નથી એટલે અનિત્ય છે, પણ અત્યારના તો પેન રૂપે છે કે નહીં? તો અત્યારના પેન રૂપે છે, અને ભલે બે પાંચ દિવસ મહિના આદિ તો પેન રૂપે રહેશે ને, તો એટલો વખત નિત્ય પણ છે. તો એનામાં નિત્યતા પણ છે અનિત્યતા પણ છે. આના પુદ્ગલ પરમાણુઓ હંમેશા પુદ્ગલ પરમાણુ તરીકે જ રહે છે, અને આ પેન રૂપે જે પર્યાય છે એ તો હંમેશા રહેનારી નથી, એ તો ડિસ્ટ્રોય થઈ જશે. તો એનામાં નિત્યતા પણ છે અનિત્યતા પણ છે. ખ્યાલ આવ્યો છે ને? આવી રીતના તમે તમારા ઘરમાં જેટલા પદાર્થ તમને દેખાય એમાં તમે જોજો અને વિચાર કરજો. વિચાર કરવાથી શું ખ્યાલમાં આવશે? ફાઇનલ કન્ક્લુઝન તમારું એ આવવું જોઈએ કે જેટલા પણ પદાર્થ દેખાય છે ને એ બધા જ પદાર્થ અનેક ધર્માત્મક છે. કોઈ પદાર્થ એવો મળશે જ નહીં કે જે એક જ ધર્મ વાળો હોય. માટે વસ્તુ સ્વરૂપ કેવું છે? કોઈ પણ વસ્તુ અનેકાંત વસ્તુ સ્વરૂપે જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો ક્વેશ્ચન 102, અનેકાંત સ્વરૂપ કેવી રીતના સિદ્ધ થાય? આ તમારું હોમવર્ક, એટલે વિચાર કરજો. પદાર્થ અનેક ધર્મવાન છે, કેમ કે તેમાં નિત્યાદિ એકાંત સ્વરૂપ નો અભાવ છે. જો નિત્યાદિ એકાંત સ્વરૂપ એટલે શું? પદાર્થ અનેક ધર્મવાન છે, એમાં ખાલી નિત્યતા અથવા ખાલી ક્ષણિકતા, ખાલી એક રૂપ, ખાલી અનેક રૂપ એવું નથી. માટે એકાંત સ્વરૂપનો એમાં અભાવ છે. કોઈ પણ પદાર્થ તમે જોજો, જે આ જેટલા પણ દેખાય છે બધા પદાર્થ પુદ્ગલ પરમાણુથી જ બનેલા છે ને, તો પુદ્ગલ પરમાણુ રૂપે બધા જ પદાર્થ નિત્ય છે. અને એ તમે એની વર્તમાન પર્યાય તરીકે જુઓ. સમજો, આ કબાટ દેખાય છે, આ સોફો દેખાય છે, તો કઈ અનાદિકાળ થી કબાટ જ છે, અનાદિકાળ થી સોફો જ છે? અરે આ તો વર્તમાનમાં 50-100 વર્ષ ત્યાં સુધી સોફો રહેશે, પછી ફાટી જશે, તૂટી જશે, કચરામાં વયો જશે. તો એની અનિત્યતા પણ દેખાય છે કે નહીં? તો બધા જ પદાર્થ અનેકાંત સ્વરૂપ છે, સર્વથા એકાંત સ્વરૂપનો અભાવ છે. અહીં અનેકાંત સ્વરૂપપણાથી વિરુદ્ધ સ્વરૂપપણાનો અભાવ વસ્તુના અનેકાંત સ્વરૂપને જ સિદ્ધ કરે છે. જો શું કહે છે કે બધા જ પદાર્થ અનેકાંત સ્વરૂપ છે, એકાંત સ્વરૂપ નથી. આનાથી શું પ્રૂવ થાય છે? કે વસ્તુ અનેકાંત સ્વરૂપ જ છે. જો આ અનેકાંત સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ અનેકાંત રૂપે જણાય તો એનાથી ફાયદો શું? પહેલા આપણે એ જરા વિચાર કરીએ, કેમ કે આ તો થિયરી ની તો થઈ જાય. અને આપણે પહેલા વાત કરી ને કે આ અનેકાંત સ્વરૂપ એ જૈન ધર્મનો ફંડામેન્ટલ સિદ્ધાંત છે. આ જ સિદ્ધાંત જૈન ધર્મને અન્ય ધર્મથી જુદો પાડે છે. અને તમે જોશો વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે જ છે. માટે જૈન ધર્મ જ સત્ય ધર્મ છે, આનાથી પ્રૂવ થાય છે. કેવી રીતના? તમે વિચાર તો કરો, કોઈ પણ પદાર્થ એવો છે જે દ્રવ્ય અપેક્ષાથી ત્રિકાળી ન હોય અને પર્યાય અપેક્ષાથી બદલતો ન હોય. જો ન્યૂટન્સ લો પણ કહે છે ને કે એવરી સબસ્ટન્સ ઇઝ નેવર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોઇડ, ઇટ ઓનલી ચેન્જીસ ઇટ્સ ફોર્મ. તો ન્યૂટન લો માં પણ બે પડખા છે કે નહીં? કે ઇટ ઇઝ નોટ ક્રિએટેડ, કેનોટ બી ડિસ્ટ્રોઇડ, એટલે ત્રિકાળ છે, બટ ઇટ ઇઝ ચેન્જિંગ ઇટ ફોર્મ, એટલે ક્ષણિક પણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો ત્રિકાળ પણ છે, ક્ષણિક પણ છે. તો વસ્તુ અનેકાંત સ્વરૂપે જ છે. આવા પરસ્પર વિરુદ્ધ જે અનેક ધર્મો દરેક વસ્તુમાં જોવામાં આવે છે, જેનાથી વસ્તુ અનેકાંત સ્વરૂપે જ છે એ પ્રૂવ થાય છે. અને જો વસ્તુ અનેકાંત સ્વરૂપ છે તો અનેકાંત વસ્તુ સ્વરૂપને બતાવનાર એવો કયો ધર્મ છે? કે જૈન ધર્મ જ છે, બીજો કોઈ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો એ પણ વિચાર કરો કે આ અનેકાંત છે, ચલો માની લીધું અનેકાંત છે, પણ એનાથી ફાયદો શું? હા, વસ્તુ અનેકાંત સ્વરૂપે છે એ માની લીધું, ચલો, પણ એનાથી ફાયદો શું? અરે ફાયદો હવે આવશે. ફાયદો શું છે? કે જો વસ્તુમાં અનેક ધર્મ છે, બરાબર, હવે અનેક ધર્મ છે તો એક એક ધર્મ ને હવે લઈએ. જે વસ્તુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે અસ્થિ, એટલે કે જીવ જીવ રૂપે અસ્થિ છે, અને જીવ ઉદ્ગલ રૂપે નાસ્તિ છે, બરાબર. અસ્થિ નાસ્તિ તો આપણે માન્યું ને, કેમ કે અનેકાંત સ્વરૂપ છે. તો પુદ્ગલ રૂપે નાસ્તિ છે એનો મતલબ કે જીવ પુદ્ગલ નું કાંઈ કરી શકતો નથી. કેમ કે જો એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે થાય તો એનું કઈ કરી શકે, હવે એક દ્રવ્ય જ્યાં અન્ય દ્રવ્ય નું કઈ થતું જ નથી તો એનું કઈ કાર્ય કેવી રીતના કરી શકે? દેટ મીન્સ કે આ જીવ નું કઈ પણ સારું ખરાબ આ શરીર કરી શકતું નથી, આ જીવ નું કઈ પણ સારું ખરાબ કર્મ કરી શકતા નથી, આ જીવ નું કઈ પણ સારું ખરાબ કોઈ પણ અન્ય પદાર્થ ખાવાનું સારું સારા ઇન્દ્રિયના વિષય આ સારું સારું જોવાનું સારું સૂંઘવાનું સારું સાંભળવાનું એ કઈ પણ આ જીવ નું સારું કે ખરાબ કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? કેમ કે અનેકાંત વસ્તુ સ્વરૂપ છે, જીવ જીવ રૂપે જ છે, જીવ અન્ય રૂપે નથી. જ્યાં જીવ જીવ રૂપે છે અને અન્ય રૂપે નથી, અને જો એક દ્રવ્ય અન્ય દ્રવ્ય નું કઈ કરી શકતા નથી, દેટ મીન્સ મારું સુખ અને દુઃખ ફક્ત મારે કારણે છે. જો હું સુખી થવા ઈચ્છું તો હું સુખી થઈ શકું છું, અને જો હું સુખી થવા માટે પુરુષાર્થ ન કરું તો હું દુઃખી જ રહેવાનો છું. હા, જો જીવનું કોઈ અન્ય દ્રવ્ય કઈ કરી શકતું નથી તો પછી મારે મોક્ષની જે સાધના કરવી છે એનામાં મને કયો પર પદાર્થ નડે છે કે કયો પર પદાર્થ લાભદાયક છે? ખ્યાલ આવ્યો કે નહીં? હા, જો આ એક અનેકાંત વસ્તુ સ્વરૂપને સમજતા આખો જૈન ધર્મ એમાંથી નીકળે છે, અને આખો જે મોક્ષ માર્ગ છે એ આ અનેકાંત સ્વરૂપને સમજવાથી નીકળે છે. જો મારે મારું કલ્યાણ કરવું છે અને કોઈ અન્ય પદાર્થ મારું કઈ કરી શકતું નથી તો મારું કલ્યાણ પણ કોઈ અન્ય પદાર્થને કારણે નહીં થાય કે નહીં? માટે જીવને મોક્ષમાં જવા માટે મોક્ષ માર્ગ પર ચાલવા માટે જીવને જીવની જ જરૂરત છે. જીવ પોતા તરફ જ નજર કરે તો જીવ મોક્ષ માર્ગ પર આગળ વધીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. કોઈ અન્ય પદાર્થ પર જીવને નજર કરવાની જરૂરત નથી, જ્ઞાન કરવાની પણ જરૂરત નથી. જીવ પોતાનું જ્ઞાન, ઇનફેક્ટ ઇટ ઇઝ કાઉન્ટર ઇન્ટ્યુટિવ, અત્યાર સુધી જીવે પોતાનું જ્ઞાન ફક્ત પર પદાર્થમાં જ વેડફ્યું છે, એને કારણે જીવ પોતાનું કલ્યાણ કરી શકતો નથી. કેમ કે વસ્તુ સ્વરૂપ અનેકાંત રૂપ છે અને એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કઈ કરી શકતો નથી, અને તો બી અત્યાર સુધી જીવની દ્રષ્ટિ હંમેશા પર પદાર્થ તરફ રહી છે, માટે જીવ વસ્તુ સ્વરૂપથી ઓપોઝિટ અનાદિકાળથી બિહેવ કરી રહ્યો છે. અને જ્યારે વસ્તુ સ્વરૂપને અનુસાર જીવ બિહેવ કરવા લાગે, એટલે કે એનું જ્ઞાન પર પદાર્થથી હટાવીને પોતા તરફ લઈ આવે, તો જીવ ઓટોમેટિકલી સુખી થઈ જાય છે, કઈ કરવું પડતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો આવું અનેકાંત વસ્તુ સ્વરૂપ સમજતા જૈન ધર્મ એમાંથી નીકળે છે, અને આપણને મોક્ષ માર્ગ નું સ્વરૂપ સમજાઈને જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જો આ 103 ક્વેશ્ચન એક હજી લઈ લઈએ, બે વિરુદ્ધ ધર્મ સહિત વસ્તુ સત્યાર્થ હોય, ક્વેશ્ચન માર્ક છે. એટલે કે વસ્તુમાં બે વિરુદ્ધ ધર્મ હોય શકે? આ તો આપણે ઘણા એક્ઝામ્પલ થી જોયું ને કે વસ્તુ સ્વરૂપે અસ્તી પર રૂપે નાસ્તી, વસ્તુ દ્રવ્ય થી એક રૂપે છે, પર્યાય થી અનેક રૂપે છે. વસ્તુ દ્રવ્ય થી ત્રિકાળ છે તો પર્યાય થી ક્ષણિક છે. આવા પરસ્પર વિરુદ્ધ ધર્મ વસ્તુમાં એક સાથે છે તો જો આન્સર હા, વસ્તુ છે કે તત્ અસત, તત અસત આપણે જોયું ને કે વસ્તુ વસ્તુ રૂપે છે અને અન્ય પદાર્થ રૂપે નથી, એવા બે રૂપ છે. માટે જે વાણી વસ્તુને તત કહે છે એ સત્ય કેમ હોય? જો કોઈ કે વાણી કોઈ કે પર્સ્પેક્ટિવ વસ્તુને એક ધર્મ રૂપે જ કહે તો તે સત્ય ન હોય. વસ્તુને અનેક ધર્મ રૂપે સમજાવનારી વાણી જ સત્ય હોય છે. જો અહીં એમ સમજવું કે વસ્તુ છે તે તો પ્રત્યક્ષ આદિ પ્રમાણના વિષય રૂપ, સત અસત આદિ વિરુદ્ધ ધર્મના આધાર રૂપ છે. આપણે પ્રત્યક્ષ જોઈએ વસ્તુને, કોઈ પણ વસ્તુને, તો પ્રત્યક્ષ જ એમાં આવા વિરુદ્ધ પડખાઓ દેખાય છે કે નહીં? તો પ્રત્યક્ષ પ્રમાણથી પ્રૂવ થાય છે, એમાં કોઈ બીજા એવિડન્સની જરૂરત જ નથી. તમે જો પ્રત્યક્ષને જાણીને પણ વસ્તુને અનેક ધર્માત્મક જાણી શકો છો તો પ્રત્યક્ષ પ્રમાણથી આધારભૂત છે. એ વિરુદ્ધ એ અવિરુદ્ધ છે. અવિરુદ્ધ એટલે કે એ દેખાય જ છે ને, હવે એમાં એમાં કોઈ ઓપોઝિટ પડખો શું? અન્ય મતવાદી સતરૂપ યા અસતરૂપ જ છે એમ અનેકાંત કહે છે, એમ એકાંત કહે છે તો કહો. બીજા અન્ય ધર્મમાં વસ્તુને એકાંત રૂપે કહેવામાં આવે છે તો કહો, એનાથી કઈ વસ્તુ બદલાવાની નથી. વસ્તુ તો એવી નથી. વસ્તુ પોતાનું સ્વરૂપ અનેકાંત રૂપ પોતે દેખાડે છે તો અમે શું કરીએ? કોઈ પણ પદાર્થ ને આપણે જાણીએ તો એ પદાર્થ માં જ અનેકાંત રૂપ દેખાય જ છે. હવે કોઈ અન્ય ધર્મ વાળા એને અનેકાંત ન કહે તો ન કહો, એનાથી કઈ વસ્તુ સ્વરૂપ બદલાતું નથી. અને ઉલટું આપણું જ્ઞાન જ મિથ્યા જ્ઞાન થાય છે. જે વસ્તુ જેવી છે એને એવી જ જાણવી તે જ તો સમ્યક જ્ઞાન છે ને. અને જો વસ્તુ અનેકાંત રૂપ છે તો એને અનેકાંત રૂપ જાણવી તે જ સમ્યક જ્ઞાન છે. જો આ રીતે આપણે 101 થી 103 ક્વેશ્ચન જોયા, 104 થી લઈને હવે આપણે સમ્યક એકાંત, સમ્યક અનેકાંત અને મિથ્યા એકાંત, મિથ્યા અનેકાંત એની આખી ડિટેલ ચર્ચા નેક્સ્ટ ક્લાસમાં આપણે લઈશું. જીનવાણી સ્થિતિ લઈએ. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માત નો જય હો. જય જીનેન્દ્ર. બધાને હમણાં આવે 2 મિનિટમાં અહિયાં સોલ સાયન્સ ના ક્લાસ શરૂ થશે.